પોતાના મનગમતા આશીર્વાદ ક્યારે મળે? એમ કહી દો ચલો આશીર્વાદ આપી દો, મળે કેમ નથી આવતા? પણ લાગી લાગી પગ ચરણોમાં પડે ને એટલે વિનય અને વિવેક નમ્રતાનો વ્યવહાર સ્પષ્ટ દેખાઈ આવે. માણસ કેવી રીતે આદર આપે છે, પ્રણામ કરે છે, એની ઉપર જ બધું જ વંચાઈ જાય. એનો વિનય વિવેક વ્યવહાર બધું જ એમાં આવી જાય કે માણસ એનામાં પ્રણામ કે વંદન કરતી વખતે, આદર આપતી વખતે કયો ભાવ છે. તો સીતાજીએ સૌને પ્રણામ કર્યા, મનમાં સહેજ પણ ક્ષોભ રાખ્યા વગર, કોઈ બાકી નહીં. ગુરુ પત્નીઓ હતી, સાસુઓ માતાઓ બધાને વંદન કરી લીધા છે. આમ કોઈ પણ વ્યક્તિ ગમે એટલો મોટો હોય પણ એનામાં જો નમ્રતા વિનય વિવેક હોય ને તો સર્વત્ર એનો આદર થાય. અશોક સમ્રાટ આવો મોટો રાજા, એ ચઢાઈ કરવા નીકળ્યો, સામે રસ્તામાં બુદ્ધ મળ્યા. ક્યાં જઉં છું? કે છે વિજય મેળવવા. આટલું મોટું સૈન્ય લઈને વિજય યુદ્ધથી મળશે તો માત્ર શરીર ઉપરનો વિજય મળશે, પણ જો પ્રેમથી જીતીશ તો હૃદય ઉપરનો વિજય પ્રાપ્ત કરી શકીશ. વાત ગળે ઉતરી ગઈ. સૌ સંતોને વડીલોને આદર આપવા માટે પ્રણામ કરે, પ્રણામ કરે, એનો નિયમ થઈ ગયો. અને એને કારણે એની લોકપ્રિયતા વધી. પણ એના મંત્રીઓ એમ કે અમારો આવડો મોટો સમ્રાટ રાજા આ ભિખારીઓને સાધુઓને એમને પ્રણામ કરે છે, ન ગમ્યું. એકવાર મહામાત્ય કહ્યું, પ્રભુ આપ શું, આપ તો આટલા બધા મોટા છો અને આ શું કરો છો? તો કહે છે કે માથાની કિંમત એમાં જ હોય છે, બાકી આ માથાની કોઈ કિંમત નથી. તો એને સમજણમાં ન આવ્યું કે છે મને આપના ઉકેલ સાચો નથી લાગતો. પછી સારું કે છે ઉકેલ જવાબ મળશે. એકવાર સરસ મજાના બે થાળની અંદર ઉપર સરસ કપડું ઢાંકી દીધેલું, એકમાં છેક પશુનું માથું હતું અને બીજામાં માણસનું માથું હતું. ઢાંકીને બે રાખ્યા ને પછી એક સામાન્ય માણસને બોલાવ્યો ને મંત્રીને બોલાવ્યો, મહામાત્યને, જાઓ કે છે આને વેચીને આવો, જે કિંમત આવે તો મને આપજો. પેલા બે લઈને નીકળ્યા, પણ જોયું કે શું છે. તો મંત્રીને, મંત્રી મોટો માણસ કે એટલે માણસનું માથું આપ્યું, અને પેલો સામાન્ય માણસ હતો એને પશુનું માથું. બે જણા વેચવા માટે નીકળ્યા, પેલો સામાન્ય માણસ વેચીને તરત પાછો આવ્યો કે મને દામ મળી ગયા, આલો આપે જે કહ્યું તે મેં આજ્ઞા પૂરી કરી. મહામંત્રી મોટી મોટી અસ્થિઓની ઓળખાણો સુધી પહોંચે, કેમ આવ્યા કે આટલું કામ છે અને ખરીદી લેશો? તો કે તમે મહામંત્રી છો, તમારે જો એટલા પૈસા લાવ, પણ આ ના લઈએ અમે. જ્યાં પૂછે ત્યાં આ જ જવાબ મળે કે તમારે પૈસા જોઈતા હોય તો લઈ જાઓ, પણ આને અમે ના લઈએ. એક દિવસ થયો, સવારથી સાંજ સુધી એને ઘણું બધું ફંફોસ્યું, પણ કોઈએ એને ખરીદી નહીં. પાછો આવ્યો બીજે દિવસે, હજુ પણ પ્રયત્ન કરો રાજાએ કહ્યું. તો બીજે દિવસે પણ ફરી ફરીને એક જ જવાબ મળે, આપને જે તો લઈ જાઓ પણ આ અમારે સ્વીકાર્ય નથી. બીજે પછી ત્રીજે દિવસે પૂછ્યું, કેમ મહામાત્ય શું છો? તો કહે છે બધાએ મારો આદર કર્યો, મને પૈસા આપવાની કહી, પણ આપે કહેલું કે આ વેચીને આવજે, એના એની કિંમત લાવજે, પણ કોઈ આને લેવા તૈયાર નથી. બસ તારે મારે એ જ કેવું છે કે આ માથાની કશી જ કિંમત નથી, મર્યા પછી કિંમત નથી મળતી, તો જીવતે જીવતા બધાને વંદન કરીને પ્રણામ કરીને લઈને આ માથાની કિંમત તો ઉપજાવી લઉં. બંદી બંદી સિય પદ સબ હી કે આશીર વચન લહે પ્રિય જી કે, પોતાના મનભાવતા આશીર્વાદ મેળવી લીધા. કેમ? એક પ્રકારનો એની પાસેની સહાનુભૂતિ સહૃદતા કે આટલા મોટા છે માં છતાં કેટલા વિવેકી છે, અમે નાના માણસ તો એમને પગે લાગ્યા. આમ કહેતાની સાથે બે હાથ એના માથે મૂકી દે, આશીર્વચન લહે પ્રિયજી કે, પોતાના જીવને આનંદ ઉપજે કે આ બધા કેટલા સંતોષ, એને સંતોષ થાય કે મને વંદન કર્યા, અને એને લીધે એના હૃદયમાંથી આપોઆપ એક ઉભળકો ઉઠલી આવે. કયો? જબ લગી ગંગ જમુન જલ ધારા અચલ હોવ અહી વાત તુમારા. જા ગંગા જમના વહેતા રહે ને ત્યાં સુધી તારું સૌભાગ્ય અખંડ રહે. જો આટલો આટલો બધો મોઘો આશીર્વાદ આટલા સસ્તામાં મળી જતો હોય, પગે હાથ અડાડવામાં, માથું ઝુકવવામાં, માથું ઝુકવવાની અંદર જો આપણને આટલી કિંમતી વસ્તુ મળી જતી હોય, તો પછીથી તો આવા આશીર્વાદ સીતાજીએ લઈ લીધા અને એને કહ્યું કે મા તું સકલ આ રીતે પ્રણામ કરતા કરતા તપસ્વીની ના વેશમાં જયારે ત્રણેય માતાઓ જોયું, ઓહો રાજમહેલમાં રહેનાર એક રાજકુમારની અરે રાજકુમારી અને એને આ રીતે જોવાની, અંતે અમારી જિંદગીમાં અમારે આવો વારો આવ્યો, પોતાની પુત્રવધુને જે રાજકુમારી છે આવતીકાલે રાજમાતા થવાની છે અને એને આ તપસ્વીઓ ને ઋષિઓની વચ્ચે આ સાદા વેશની અંદર આ દ્રશ્ય જોવાન એમને સહન એમનામાં શક્તિ નહોતી, સહન ન થઈ શક્યું, એટલે તરત જ આંખો બંધ કરી. સ્વાભાવિક છે, કોઈ માણસ એવી કોઈ દ્રશ્ય જોવે ને તો મોઢું ફેરવી દે કે તો આંખ બંધ કરી દે, અણગમતું હોય અણછાજતું હોય કે આની તરત મોઢું ફેરવી નાખે. ત્રણેય માતાઓએ માં સીતાજીના જયારે આ સ્થિતિ આ અવસ્થા જોઈ બધાને પગે લાગે. એક જેનામાં નમ્રતા વિનય વિવેક, જેટલો માણસ વધારે ઊંચો થાય ને એટલો એનામાં વિનય વિવેક ને ઝુકવા પણ વિશેષ થાય. વૃક્ષો એમને ઉભા હોય પણ શોભે, પણ જયારે ફળ આવે ને ત્યારે એના વજનથી ઝુકી જાય. સંપત્તિથી સન્માનથી જેને ઝુકતા આવડે ને, તરવા તરવા હનમંતી ફલ આગમની, વૃક્ષો પણ એની પર જયારે સંપન્નતા આવે ને ફળની ત્યારે લચી પડે ઝુકી જાય. કોઈ પણ વ્યક્તિ જયારે એની પાસે કોઈ પણ પ્રકારની ઊંચાઈ સંપન્નતા સત્તાની કોઈ ત્યારે એને નમી જાય તે વધારે ગમશે કે આટલો મોટો માણસ બધાને વંદન કરે છે ઝુકી જાય છે. તો સીતાજી તો એક રાજકુમારી છે, એક આવતીકાલે એક રાજરાણી પણ બનવાના છે, છતાંય બંદી બંદી પદ સિય સબહી કે, બધાના ચરણમાં વંદન કરી માથું મૂક્યું માથું મૂક્યું. અને જયારે જયારે રાજમાતાઓ કહેવાય ત્રણેય રાજમાતાઓ અને સીતાજીની આ સ્થિતિ જોઈ ઝૂંપડીમાં બેઠેલા હતા લક્ષ્મણ શત્રુઘ્નજી સાથે હતા સેવામાં, પણ એક ભાવ દૈન્યતા અને દૈન્યતાની સાથે આ દ્રશ્યના દર્શન જેનાથી સહનતા થાય કે અમે કેવી રીતે જોઈ શકીએ આ બાબતને, જે અમારી કલ્પના બહારનું હોય અમારી સમજણ બહારનું હોય અમે ક્યારે જોયું ઈચ્છ્યું ના હોય, અને એ દ્રશ્ય જોયા પછી મુદે નયન સહમી. અને કુમાર અવસ્થા છે, હજુ કૌમાર્ય છે, યૌવન યૌવન હજુ શરૂ થયું છે, અને એ કૌમાર્ય યૌવન ની અંદર અમારે સીતાજીને આ રીતે જોવાના, જેનો રાજવૈભવ છે, રાજસત્તા છે, જે આવતીકાલના રાજમાતા છે, અને એમને આ બધા ઋષિ તપસ્વીઓની વચ્ચે ભિક્ષુક ના વેશમાં મુદે આંખો બંધ કરી દીધી અને એકદમ જાણે પેલું ધ્રુજારી છૂટે એમ સહમી કંપી ગયા ત્રણેય રાજમાતાઓ, અને એ દ્રશ્ય ન જોવાયું ને એટલે આંખો બંધ કરી મીચી દીધી.